ગઈકાલે આપણે સાવિત્રીનો જન્મ કેવી રીતે થયો એ વખતે એક આધ્યાત્મિક પ્રક્રિયા શું થઈ એ વિશે જોઈ રહ્યા હતા. આજે સાવિત્રીનું બાલપણ, સત્યવાનને પોતાનો જીવનસાથી તરીકે પસંદ કરવો એ વિશે આગળ જોઈ રહ્યા છીએ. અવતારો પ્રભુમાંથી જ આવિર્ભાવ પામતા હોય છે. આંતરિક રીતે ઊંડાણમાં એમનો પ્રભુ સાથે સંપર્ક પણ હોય છે, પણ ઘણી વખત તેઓ પોતાના અવતારીપણા બાબત સભાન હોતા નથી. શરૂઆતમાં જ્યારે કાર્ય કરવાનો યોગ્ય સમય પહોંચે છે એ જ વખતે સભાનતા પ્રકટ થવા લાગે છે. ત્યાં સુધી સામાન્ય માણસ તરીકે જીવતા હોય છે. શ્રી અરવિંદને પત્રોમાં પૂછેલું કે અવતારી લોકો આ જે હોય છે એ લોકો પણ ઘણી વખત માનવની તરીકે ભૂલો કરતા હોય છે, તો કે એમણે તો માનવ પ્રકૃતિ ધારણ કરેલી હોય છે એટલે ભૂલો થવાની જ છે, આપણે સમજી શકીએ છીએ. રામાયણમાં ક્યાંય વર્ણન નથી કે રામને શરદી થયેલી, પણ રામને શરદી થઈ નહીં હોય એવું આપણે માનવાનું કોઈ કારણ નથી. એને કોઈ શરદી થઈ હશે, માથું દુખ્યું હશે, ડિસેન્ટ્રી થઈ હશે, કહી શકાતું નથી. માનવ શરીર ધારણ કરેલું, માનવ શરીરના બધા ધર્મો એના હતા. એવી રીતે આ માનવી મુખોટો ધારણ કરેલો હતો અને એને કારણે સાવિત્રીનો જે આંતરિક સંપર્ક હતો ભગવાન સૂર્યનારાયણ સાથે, આદિત્ય સાથે, એમાં પણ વિશેષતા જેને સંવર્ગ શક્તિ કહીએ છીએ અર્થાત સર્જન શક્તિ કહે છે સૂર્યનારાયણની, એના સાથે જે આંતરિક સંબંધ હતો એ બાબતમાં હજી સાવિત્રી સભાન નહોતા. શ્રી અરવિંદ લખે છે પેજ 367 ઉપર, એ લાઇટ, એ કી ટુ લાઇટ સ્ટીલ કેપ્ટ ઇન બિંગ સ્કોર. બિંગ પોતાના સ્વરૂપના એક આંતરિક ભાગમાં કી ટુ લાઇટ, એ સર્જન શક્તિને સક્રિય કરવાની ચાવી હજી આંતરિક રીતે સ્વરૂપના ઊંડાણ ઊંડાણમાં પડી હતી, પણ હજી સક્રિય થયેલ નહોતી. અને એ વખતે ગાયત્રી મંત્ર પ્રખ્યાત હતો, પણ શ્રી અરવિંદ એમ કહે છે કે દુર્ભાગ્ય વિશ્વામિત્રે ખરેખર તો ઉત્ક્રાંતિની પ્રક્રિયા કેમ આગળ વધારવી એની જે પ્રક્રિયા છે પ્રકાશની ધારણા કરીને પ્રકાશ દ્વારા કાર્ય કરવાની એ મુખ્ય શોધી કાઢેલું, ગાયત્રી મંત્રએ આપેલો, પણ દુર્ભાગ્ય એ મંત્ર એક ગાયત્રી માં ગાયત્રી દેવતાનો મંત્ર છે એમ સમજીને લોકોએ એને એક પંથ કરી નાખ્યો. ગાયત્રી માની ઉપાસના જેમ રામની ઉપાસના, કૃષ્ણની ઉપાસના, શિવની ઉપાસના, એ રીતે ગાયત્રી માની ઉપાસના. શ્રી અરવિંદ કહે છે બટ લાઈક એ સિક્રેટ સિમ્બોલ્સ વોઝ ધેટ કલ્ટ. એ કલ્ટ સંપ્રદાય થઈ ગયો એક, ખરેખર એ તો ઉત્ક્રાંતિને આગળ વધારવાની ક્રિયા હતી. વિશ્વામિત્ર એ બાબતમાં સભાન હતા, જાણતા હતા, પણ હી વોઝ નોટ પરફેક્ટ. એણે પણ નવો પ્રતિસ્વર્ગ નિર્માણ કરવાનો પ્રયત્ન કરેલો, પણ વોઝ અનસક્સેસફુલ. તમે જો વાર્તા સાંભળી હશે ત્રિશંકુની વાર્તા, કે નવું સ્વર્ગ નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો પણ હી વોઝ નોટ સક્સેસફુલ, યશસ્વી નહોતા. એનો અર્થ કે ગાયત્રી દ્વારા ઉત્ક્રાંતિમાં નવું સર્જન કરી શકાય છે એ શક્યતા વિશ્વામિત્રે જોઈ હતી, પરંતુ એ જે ખાસ વિશેષતા હતી ઉત્ક્રાંતિના રહસ્ય તરીકેની એ ભૂલાઈ ગઈ અને એક મંત્ર તરીકે એનું સ્થાન આવી ગયું છે. સાવિત્રી મોટી થાય છે ધીમે ધીમે, આપણે જેમ કથામાં કહે છે રાત્રિ જે રાત્રે જેટલી ન વધે એટલી દિવસે વધે, અને દિવસે ન વધે એટલી રાત્રિ વધે, ધીમે ધીમે યુવાન થાય છે. અશ્વપતિ જાણતા હોય છે કે સાવિત્રી અવતાર છે, પરંતુ પોતે અવતાર છે એ બાબતમાં હજી સભાન નથી, એને જાણ નથી કે હું અવતાર કાર્ય કરવા આવ્યો છું. એટલે કહે છે બેટા તું એમ કર, તું પ્રવાસે જા. એનું પરિણામ શું થશે એ પણ કહે છે કે એવો તને જીવન સાથી મળશે જે હુ શેલ ગીવ વોઇસ ટુ વોટ ઇન ધી ઇઝ મ્યુટ. તારામાં આજે જે મૌન તરીકે રહ્યું છે, અવ્યક્ત તરીકે રહેલું છે, એને અભિવ્યક્ત કરવાની ક્ષમતા તને આપશે, તારો સાથી તને આપશે. ને શોધી એ વખતની પ્રથા હતી, લગ્નની પ્રથાઓ. આર્યકાળમાં ત્રણ પ્રકારે લગ્ન થતા. એકને કહેતા સ્વયંવર લગ્ન, એમાં માતા પિતાના સંમતિથી કન્યા પોતાના પતિને પસંદ કરતી, માતા પિતા એમ પસંદગીને સંમતિ આપતા અને લગ્ન થતું સ્વયંવર, જેમ દ્રૌપદીનું સ્વયંવર થયું છે, સીતાનું સ્વયંવર થયું છે એ રીતે. બીજાને ગાંધર્વ લગ્ન કહેતા, માતા પિતાની સંમતિ લેવાની નહીં, યુવક અને યુવતી મળે છે, એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરી નાખે છે પસંદગી વગર, માતા પિતાની સંમતિ નહીં. આને કે ગાંધર્વ, આપણે જેને પ્રેમ લગ્ન કહીએ છીએ, રજિસ્ટર મેરેજ. ત્રીજો હતો એને રાક્ષસ લગ્ન કહેતા, એમાં યુવતીનું પરાણે અપહરણ કરીને એના સાથે પરાણે લગ્ન કરવામાં આવતા હતા, અને રાક્ષસી લગ્ન કહેતા હતા. મહાભારતની કથા તમને ખબર છે કે ભીષ્મે પોતાના નાના ભાઈને વિચિત્ર વીર્ય માટે અંબા, અંબાલિકા અને અંબિકાનું હરણ કર્યું, ત્રણેય બહેનો, સગી બહેનો, અને હરણ કર્યું અને લાવ્યો, અને કે વિચિત્ર તું આના સાથે પરણી જા. પણ એમાં જે નાની હતી અંબાલિકા, એણે કીધું કે હું એક બીજા રાજા સાથે પ્રેમમાં છું, મારે ત્યાં લગ્ન કરવા છે, કૃપા કરીને મને છોડી દો. એટલે ભીષ્મ પોતા એને મુક્ત કરી, એને એના દેશ મોકલી આપી. આ એ રાજા પાસે જાય છે અને રાજા કહે છે તારું અપહરણ થયું છે એટલે તું મારા માટે અપાત્ર છે, હું લગ્ન નહીં કરું, અયોગ્ય છે હવે તું મારા માટે, હું લગ્ન નહીં કરું. અને કહે છે પછી કે અંબાલિકે તપશ્ચર્યા કરી, દેહ ત્યાગ કર્યો અને એમાંથી બીજા જન્મે શિખંડી થઈ. એને વેર લેવું હતું ભીષ્મ ઉપર કે હું તારા પર વેર લઈશ, તે મારું જીવન બગાડ્યું છે, હું તારું જીવન બગાડીશ. અને એ વેર ભાવનાથી દેહ ત્યાગ કરે છે, તપશ્ચર્યા કરતાં કરતાં શિખંડી તરીકે જન્મે છે. અને આપણે જાણીએ છીએ કે ભીષ્મનો વધ કરતા વખતે શિખંડીને સામે રાખીને અર્જુન વધ કરે છે, કારણ ભીષ્મની પ્રતિજ્ઞા હતી હું ફક્ત નરવાટ સામે જ યુદ્ધ કરીશ, હું સ્ત્રી સામે બીજા કોઈના સામે યુદ્ધ કરીશ નહીં. અને શિખંડી હતા એ નર હતા ન નારી હતા, એટલે એના સામે મને શસ્ત્ર ઉપાડ્યું નહીં, અને એનો ઉપયોગ કરીને શિખંડીનું માધ્યમ વાપરીને ભીષ્મનો વધ થયેલો છે. તો આ લગ્નની પદ્ધતિ હતી, અહીં સ્વયંવર પદ્ધતિ અપનાવી છે. અને અશ્વપતિ કહે જા, અને અશ્વપતિને ખાતરી હતી કે જ્યારે આ પોતાનો જીવનસાથી શોધશે ને ત્યારે પરમ પ્રભુ એને પ્રેરણા આપશે, આ તારો સાચો જીવનસાથી છે, આના સાથે પરણવે નીકળે. બીજો એક ઉદ્દેશ હતો, સાવિત્રી જેમ વિશાલ પ્રવાસ કરે એમ વ્યક્તિની દૃષ્ટિ વિશાલ બનતી જાય છે. નાના નાના ખોટા આગ્રહ હોય છે, રીતિરિવાજના આ તે બધા ધોવાઈ જાય છે. તમે એક જ ઠેકાણે રહેતા હો, એક જ ધર્મ રહેતા હો, તો એ ધર્મના રીતિરિવાજ તમને મહત્ત્વના લાગે છે. પણ તમે અનેક દેશોમાં ફરી આવો, ફોરેનમાં ફરી આવો, તો ધીમે ધીમે તમે ડાયલ્યુટ થઈ જાય છે બધું. સાવિત્રીનું એવું જ થાય છે, પ્રવાસે નીકળે છે, અનેક પ્રકારની જ્ઞાતિઓ જોતા હોય છે, આ જોતા હોય છે, ને બધું ડાયલ્યુટ થઈ જાય છે, બધા એને પોતાના લાગવા લાગે છે. પણ જ્યારે અશ્વપતિ સાવિત્રીને કહે છે જા બેટા, તું તારો જીવનસાથી શોધી કાઢ, અને એ વખતે અચાનક અવતારી કાર્યની શરૂઆત થાય છે. શું પરિણામ થાય છે સાવિત્રી પર જુઓ. શ્રી અરવિંદ લખે છે કોઈ એક જન્મસિદ્ધ યોગી હોય અને એના કાનમાં મંત્ર પડે અને પછી એને જે ભાન આવે કે હું તો મહાન યોગી છું, મારે તપસ્યા કરવી છે, મારે સાક્ષાત્કાર કરવો છે, એવી સ્થિતિ સાવિત્રીની સર્જાય છે. શું અનુભૂતિ આવતી હોય છે એ યોગીને જ્યારે સાચો મંત્ર એને પ્રાપ્ત થાય છે ગુરુ પાસેથી, ત્યારે હી ફીલ્સ એ વાઇડનેસ એન્ડ બીકમ્સ એ પાવર. હી ફીલ્સ એ વાઇડનેસ, પોતાની ચેતના વિશાલ અસીમ થઈ ગઈ છે એ પ્રકારનો એનો અનુભવ આવે છે, અને અંદરથી એક મહાન શક્તિ આપણા દ્વારા કાર્ય કરી રહી છે એને એને વિશ્વાસ અને ખાતરી થવા લાગે છે. ઓલ નોલેજ રસેસ ઓન હિમ લાઈક સી, બધી તરફથી એને જે જરૂરી જ્ઞાન છે એ પોતાને મળે પ્રવાહિત થતું થતું એમાં આવી મળતું હોય છે. કોઈ પણ સમસ્યા નિર્માણ થાય એનું સોલ્યુશન એને આપવામાં આવે છે, બધી રીતે મદદ કરવામાં આવે છે. ટ્રાન્સમ્યુટેડ બાય ધ વ્હાઈટ સ્પિરિચ્યુઅલ વે. વ્હાઈટ સ્પિરિચ્યુઅલ વે એટલે શું? હવે શ્રી અરવિંદની એક પદ્ધતિ હતી, એમને અમુક એક વૈદિક કાળનો શબ્દ એ જ અર્થમાં લેવો હતો, પણ એ પોતે વૈદિક શબ્દો વાપરે તો ફક્ત આપણા માટે સાવિત્રી થઈ જાય. જ્યારે આપ શ્રી અરવિંદ તો પૃથ્વીની કક્ષાએ કાર્ય ઉત્ક્રમ વૈશ્વિક ઉત્ક્રાંતિની કાર્ય કર્યું હોય તો આખા આખા માનવ જનસમાજને બધા દેશોના બધા લોકોને ઇન્ક્લુડ કરીને એમના માટે લખવું જોઈએ. અને એ વખતે ઇંગ્લિશ એક જ એક લેંગ્વેજ હતી કે જેની દ્વારા એટલે નવા શબ્દો કોઈન કરે છે. જેમ સુપરમાઇન્ડ શબ્દ કોઈન કર્યો એવી રીતે શબ્દ આ કરે છે. વ્હાઈટ સ્પિરિચ્યુઅલ વે અને ગીતામાં કહ્યું છે શુક્લ માર્ગ. શુક્લ માર્ગ બે માર્ગોનું વર્ણન આવે છે. શુક્લ માર્ગ વ્હાઈટ સ્પિરિચ્યુઅલ વે એટલે શુક્લ માર્ગ. શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગ આ નામ છે. એને બીજા નામ બે છે, એકને કહે છે દેવયાન પંથ, એકને કહેવાય છે પિતૃયાન પંથ. આ બીજા એનો શબ્દ આપણે છે. અથવા ત્રીજું એક નામ છે ઉત્તરાયણ અને દક્ષિણાયન. વિશ્વની કથા તમને ખબર છે, મૃત્યુ વખતે એને દક્ષિણાયનમાં નહોતું કરવું. પણ દક્ષિણાયનનો અર્થ શું? આ સૂર્યની ગતિ નહીં, આંતરિક ચેતનાની ગતિ એ છે વિશે કે ભીષ્મ યુદ્ધ કરતા કરતા ઘાયલ થાય છે. એ શરણા જેને કહેવાય બાણના સૈયા પર સૂતા હોય છે, શરસૈયા ઉપર. પરંતુ પોતાના કુટુંબમાં જે ક્લેશ થયો છે એનાથી દુઃખી છે. આ દુઃખી અવસ્થામાં પ્રાણ ત્યાગ કરવો એટલે દક્ષિણાયનમાં પ્રાણ ત્યાગ કરવો. પણ જ્યારે મન શાંત થઈ જાય, પ્રભુ તરફ વળી જાય, આંતરિક પ્રકાશમાં મન સ્થિર થઈ જાય અને પ્રભુ તરફ સમર્પિત થઈ જાય, એ વખતે પ્રાણ ત્યાગ કરવો, એને કહેવાય છે ઉત્તરાયણ. આ આંતરિક સ્થિતિ છે. ઉત્તરાયણનો અર્થ છે કે ધીમે ધીમે આંતરિક પ્રકાશ વધારે ને વધારે પ્રકટ થતો જાય છે તમારામાં, દેટ ઇઝ ઉત્તરાયણ. અને દક્ષિણાયન એટલે કે એ પ્રકાશ લુપ્ત થતો જાય છે, ઘટતો જાય છે, ઘટતો જાય છે અને અંધકાર છવાઈ જાય છે. આ દક્ષિણાયન છે. તો આવી રીતે આ વ્હાઈટ સ્પિરિચ્યુઅલ વે એ દ્વારા આ બધા જ્ઞાન શ્રી અરવિંદ જુદી રીતે કહે છે. શ્રી અરવિંદ કહે છે કે એ પ્રકાશને કારણે મનના તબક્કા નિર્માણ થાય છે કે એનલાઇટન માઇન્ડ જેને કહેવાય છે, પ્રકાશમય મન, આંતરપ્રેરણાત્મક મન. આંતરપ્રેરણાત્મક મનમાંથી બધું જ્ઞાન આંતરિક રીતે જ્ઞાન એને પ્રાપ્ત થવા માટે આંતરપ્રેરણાત્મક મનનો વિકાસ થતો હોય છે. તમે આપણે જ્યારે આંતરિક રીતે પ્રકાશને ધારણ કરતા હોઈએ છીએ, પ્રકાશમય મનમાં આપણે સ્થિર થતા હોઈએ છીએ અને ત્યાં રહીને જીવવાનો પ્રયત્ન કરતા હો છો, એ વખતે અચૂક અને અચૂક જ આંતરપ્રેરણાત્મક મન વિકાસ પામવા લાગે છે અને આંતરિક તમને પ્રેરણાઓ મળે છે શું નિર્ણય લેવો. જેમ શ્રી અરવિંદને આંતરિક પ્રકાશમાં રહેતા હતા કલકત્તામાં અને એ વખતે પ્રેરણા મળી પોંડિચેરી જા અને તરત ઉપડી ગયા. આ આંતરપ્રેરણા છે. એવી રીતે આપણે આપણા જીવનને માર્ગદર્શન આપવાનું કામ આંતરપ્રેરણા દ્વારા પરમ પ્રભુ પોતે કરતા હોય છે. બુદ્ધિયોગમ દદામ્યહમ, આ આંતરપ્રેરણા આપવી એટલે જ બુદ્ધિયોગમ દદામ્યહમ, હું એને એવો બુદ્ધિયોગ એની બુદ્ધિને મારા સાથે જોડી દઉં છું અને એમાંથી આંતરપ્રેરણા એના બુદ્ધિમાં પ્રવેશે છે અને એને આંતરસ્ફૂરણાઓ થતી હોય છે. બુદ્ધિયોગમ દદામ્યહમ, એ પ્રમાણે એને લાગે છે. હી વોક્સ ઇન ધ નેકેડ હેવન્સ ઓફ જોય એન્ડ કામ, આંતરિક આનંદ અનુભવતો હોય છે. આવો યોગી, જન્મસિદ્ધ યોગીને જ્યારે મંત્ર સંભળાય ત્યારે આ પ્રક્રિયાઓ છે અને એ જ બધી પ્રક્રિયાઓ સાવિત્રી પોતે અનુભવી રહી છે. એને પોતાના અવતારીપણાનું, જન્મસિદ્ધપણાનું ભાન થવા લાગે છે. શી ઇઝ ધ ગોડ ફેસ એન્ડ હિયર્સ ધ ટ્રાન્સેન્ડેન્ટ સ્પીચ. શી ઇઝ ધ ગોડ ફેસ, પ્રભુનો ચહેરો દેખાય છે. આપણે એવું નથી લાગે પ્રભુનો ચહેરો દેખાય છે, ભગવાન શિવનો ચહેરો દેખાય છે, રામનો ચહેરો દેખાય છે, કૃષ્ણનો ચહેરો દેખાય નહીં. આંતરિક રીતે પ્રકાશ દેખાવો, પ્રકાશ એ જ પ્રભુ પરમ પ્રભુનો ચહેરો છે. આંતરિક પ્રકાશ દેખાવો એ જ પ્રભુનો ચિહ્ન છે. આંતરિક પ્રકાશ દેખાવા લાગે છે અને આંતરિક પ્રકાશમાં પ્રભુની વાણી સંભળાય છે આંતરપ્રેરણા તરીકે. સમજી ગયા? ટ્રાન્સેન્ડન્ટ સ્પીચ ઉર્ધ્વમાંથી આવતી, ટ્રાન્સેન્ડન્ટ સ્પીચ ઉર્ધ્વમાંથી આવતી હોય છે, પ્રકટ થઈ થાય છે અને પરમપ્રભુનો પ્રકાશ દેખાય છે. સમજે છે કે આ જે પ્રકાશ છે એ પરમપ્રભુ પોતે છે, એના સાથે એકરૂપ થઈને રહે છે, એમાં રહીને જીવન જીવતા શીખે છે. આ પ્રકારની સાવિત્રીની સ્થિતિ થાય છે. અવતારી કાર્યનું જાણે પાયો નખાઈ ગયો છે, હવે સભાન થઈ ગઈ છે સાવિત્રી. હવે આગળ સાવિત્રી પ્રવાસ કરે છે, જુદા જુદા લોકોને જુએ છે, બધાને પોતાના સમજે છે. કારણ એને ખબર છે બધા આપણે પ્રભુના બાળકો છીએ, આપણે આપણે ભાવ આવે છે આ આંતરિક પ્રકાશને કારણે. બધાને પોતાના બાળક, પ્રભુના બાળકો સમજે છે, બધા સાથે પ્રેમથી રહે છે અને એ વખતે બીજો અનુભવ આવે છે. લોકોને દુઃખી થતા જોવે છે, લોકોને સુખી થતા જોવે છે અને એને કર્મ સિદ્ધાંતનું ભાન થાય છે. વી રીપ ધ ફ્રૂટ્સ ઓફ અવર ફોરગોટન ડીડ્સ, વી રીપ ધ ફ્રૂટ્સ ઓફ અવર ફોરગોટન ડીડ્સ. આપણે આપણા કર્મો ભૂલી ગયેલા છે ભૂતકાળના જન્મોના, એ કર્મોના પરિણામ તરીકે આ જન્મે આપણે સુખ અને દુઃખ ભોગવતા હોઈએ છીએ. ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો પૂછે છે ગુનો શું કર્યો, અમને કહેતા જ નથી અને ફક્ત પનિશમેન્ટ કરે છે, તમે સુધરશો કેવી રીતે? જજ જ્યારે જજમેન્ટ આપે છે ત્યારે કહે છે તે આ ગુનો કર્યો છે અને એના કારણે આ કલમ નીચે તને આ પનિશમેન્ટ મળે છે. સમજાય છે કે આ ગુનો કર્યો એનો પરિણામ, પણ આ કહે છે ફોરગોટન ડીડ્સ, ભૂલાઈ ગયેલા એવા કર્મોનું ફળ મળે છે. આપણે સમજી શકતા પણ શા માટે ફોરગોટન છે એનું કારણ છે. દરેક જન્મમાં આપના આપણું પોતાનું અનેક વ્યક્તિઓ સાથે ઋણાનુબંધ સ્થપાતા હોય છે. એક જ વ્યક્તિ હોય છે, કોઈના સાથે એ પત્ની અથવા પતિ સારખે જોડાયેલી હોય છે, કોઈના સાથે બહેન ભાઈ સાથે જોડાયેલી હોય છે, કોઈના સાથે દીકરી અને દીકરો તરીકે જોડાયેલો છે, જુદા જુદા સંબંધો સાથે જોડાયેલી હોય છે, સમાજમાં જોડાયેલી હોય છે. આ ઋણાનુબંધ જો ધ્યાનમાં રહે, જાગૃત રહે, તો બીજા જન્મે પ્રોબ્લેમ નિર્માણ થાય છે. આ આ સંબંધોને આધ્યાત્મિક સત્યમાં કોઈ સ્થાન નથી. આજે પતિ પત્ની હોય એ આવતા જન્મે માં અને પુત્ર પણ થઈ શકે છે. હવે એને જો એ યાદ રહે કે અમે પતિ પત્ની હતી તો કેવી ગડબડ થાય. સમજી ગયા તમે? વાય ફોરગોટન ડીડ્સ એનું આ કારણ છે. તમારે નવો દાખલો ગણવો હોય તો જૂનો દાખલો ભૂસી નાખવો પડશે તમારે. દેર ફોર ઇટ ઇઝ ફોરગોટન ડીડ્સ. પરંતુ આમાંથી એક શીખવાનું છે કે જ્યારે પણ આપણે સુખ થાય, દુઃખ નિર્માણ થાય, કોઈ વ્યક્તિ નિમિત્ત બનતી હોય એ દુઃખમાં, આપણે ધ્યાન રાખવું જોઈએ કે નિમિત્ત બનનારી વ્યક્તિનો કોઈ દોષ નથી. જે કંઈ દુઃખ મને પ્રાપ્ત થયું છે, જેના કારણે હું દુઃખી થાઉં છું, એ તો મારા કર્મોના ભોગ છે, એ વ્યક્તિના નથી. જે વ્યક્તિ નિમિત્ત બને છે એના માટે રાગ દ્વેષ ન રાખવો જોઈએ, એ પ્રકારની આપણી ભૂમિકા હોવી જોઈએ. સતત એક સમર્પિત ભાવ છે, પ્રભુ તારી ઈચ્છા છે ને કે હું આ દુઃખ ઝેલું, જરૂર ઝીલીશ, તને આ દ્વારા મને જે કંઈ શીખવું હશે હે પ્રભુ હું પ્રેમથી શીખીશ અને મારો વિકાસ કરીશ. આ દિશી જ આ ભૂમિકા તમે આપણે સ્વીકારીએ એના માટે ફોરગોટન ડીડ્સ છે. સમજી ગયા તમે? એના માટે ફોરગોટન ડીડ્સ છે. તો આ રીતે આ નવા અનુભવ આવતા હોય છે સાવિત્રીને, યોગીઓને મળે છે. ગુપ્ત યોગીઓ મૌનમાં બેઠા હોય છે, સમાધિમાં બેઠા હોય છે અને લોકો કહેતા હોય છે આ સમાધિમાં બેઠો છે, સમાજનો ઉપયોગ શું એનો? કાંઈ ઉપયોગ નથી આનો. મૌનમાં બેઠો છે એનો ઉપયોગ શું? સમાજને મદદ કરવી હોય તો સમાજમાં હરતો ફરતો જવો જોઈએ, સમાજને કાર્ય કરવું જોઈએ, સામાજિક સેવા કરવી જોઈએ. પણ સાવિત્રીનો અનુભવ આવે છે કે ના, આવા જે મૌન રહીને સમાધિમાં રહેનારા આવા યોગીઓ પણ અંદરથી સૂક્ષ્મ જગત દ્વારા પોતાની શક્તિઓને પ્રવાહિત કરીને લોકોને મદદ કરતા હોય છે. આ અનુભવ, આ એક સાક્ષાત્કાર સાવિત્રીને થાય છે. કોમરેડ્સ એન્ડ વેસલ્સ ઓફ ધ કોસ્મિક ફોર્સ, કોમરેડ્સ મિત્ર છે. કોસ્મિક ફોર્સ એટલે દેવો, અધિમર્શના દેવો, કોસ્મિક ફોર્સિસ કોમરેડ્સ એના મિત્ર બની ગયા છે. અને મિત્રના દાવે કહી શકે છે, ઓલું મારું જરા કામ કરી આપો. કોમરેડ્સ એન્ડ વેસલ્સ પાત્ર છે, પ્રભુની કૃપા ઝીલતા હોય છે અને એક પ્રભુની કૃપા પોતાની દ્વારા પોતે એક આવિર્ભાવ કેન્દ્ર બનીને આખા જગતમાં વ્યવહારતા હોય છે. આ એમનું કાર્ય છે, ગુપ્ત કાર્ય છે. આપણે ગંગા નદી જોઈ શકીએ છીએ પણ ગંગોત્રીમાં પાણી ક્યાંથી નીકળે છે એ આપણને ખબર નથી. તમે ગંગોત્રીમાં જાઓ છો તો ગુફા બતાડે છે, આ ગુફામાંથી પાણી નીકળે છે, પ્રવાહ નીકળતો દેખાય છે, પણ અંદર ક્યાંથી પાણી આવે છે વી ડોન્ટ નો. એવું છે, આ યોગીઓ તો ગંગોત્રી છે, પ્રભુની ગંગોત્રી છે કે જેની દ્વારા પ્રભુની શક્તિઓ રેલાતી હોય છે અને આખા જગતનો ચેતનાને ઉત્થાન કરવા માટે, ઉત્ક્રાંતિ કરવા માટે મદદ કરતા હોય છે. શ્રી અરવિંદ માટે પણ આવા જ આક્ષેપો થયેલા. સાંજના વાર્તાલાપમાં ઉલ્લેખ કરે છે, એક જણનો પત્ર આપેલો, એક કોઈ સેન કરીને હતા બંગાળના, તમે આમ કે નિવૃત્ત થઈને પોંડિચેરી બેસી ગયા, શું ઉપયોગ ભારતને તમારો, શું ઉપયોગ છે ભારતને, નકામા પુરવાર થયા તમે. શ્રી અરવિંદ કોઈ વખત આનો જવાબ આપતા નહીં, કોઈ વખત આપતો, ભલે તું કહેતો હોય હું નકામો હોઈશ, નકામો હોઈશ, ના નથી મારે. પણ આપણે સમજીએ છીએ, જો આપણે શ્રી અરવિંદને સાચા અર્થમાં સમજતા હશો તો એ આવા હતા, કોમરેડ્સ એન્ડ વેસલ્સ, બધા દેવોના મિત્ર હતા અને દેવોને સૂચના આપીને કાર્ય કરાવી શકતા હતા, માતાજી કરાવી શકતા હતા. કેટલા એવી અનુભૂતિઓનું વર્ણન છે કે ગણપતિ નાસ્તા નાસ્તા આવે છે અને માતાજી પાસે નાસ્તા હોય છે. તમે જો વાંચ્યું હશે કદાચ કે ત્યાં આશ્રમની પાસે ગણપતિનું મંદિર છે, એક પ્રસિદ્ધ મંદિર છે, એ ગણપતિ એક દિવસે નાસ્તા નાસ્તા આવ્યા, માતાજી પાસે નાસ્તા હતા, એમને તો આદ્યશક્તિ દેખાતા હતા, માતાજીને મા જગદંબા તરીકે સ્વીકારતા હતા, નાસ્તા હતા. તો માતાજી કીધું, ગણપતિ તમે તો રિદ્ધિ સિદ્ધિના દેવતા છો, આપણને આશ્રમ માટે બહુ જરૂરી છે પૈસાની, આટલા બધા સાધકો છે, એમનો ખાવા પીવાનો ખર્ચ, રહેવાનો ખર્ચ નથી નીકળતો. માતાજીએ પોતાના દાગીના, પોતાના સોનાના કપ રકાવી બધું ગીરવે મૂકી દીધેલું, પૈસા ઊભા કરેલા, અને એમાંથી આ બધા શિષ્યોનું જમણવારનો ખર્ચ કાઢતા હતા. પૈસા ખૂટી ગયેલા, શું કરવું? અને ગણપતિ એમ કહે છે કે અંબામાં હું કરી શકું છું પણ આસુરી શક્તિઓ એટલી બળવાન છે કે મારું બહુ ઉપજતું નથી એમાં. તો માતાજી કહે પણ પ્રયત્ન તો કર. તો કે જરૂર પ્રયત્ન કરીશ. અને આશ્ચર્ય છે, આ રાત્રે ઘટના બનીને બીજે દિવસથી દાનનો પ્રવાહ શરૂ થયો. કોમરેડ્સ ઓફ ધ ગોડ્સ, મિત્ર સમજે, મિત્ર તરીકે નહીં, કોમરેડ્સ. અને વેસલ્સ, અતિઓને શક્તિને કોણ ધારણ કરે? શ્રી અરવિંદ અને માતાજી ધારણ કરી હતા, દે આર ધ વેસલ્સ, એમણે ધારણ કરીને જગતમાં એ પ્રવાહિત કરતા હતા. આવી વ્યક્તિઓ છે આ જગતનું, આ લોકો જેટલું જગતનું ગુપ્ત રીતે ભલું કરી શકે છે એટલું સામાજિક કાર્યકર્તાઓ નથી કરી શકતા. બહુ છીછરું કામ હોય છે એમનું, એના કરતાં આ તો બહુ ઊંડાણથી કાર્ય કરતા હોય છે. સાવિત્રી સભાન બને છે. આજે મેં વિગતો આપી, પેજ 383 ઉપર આપેલી છે, 378 પર્વે ધીમે ધીમે સાવિત્રી સભાન બને છે. અપોન હર સાયલેન્ટ હાઇટ્સ શી વોઝ અવેર, અપોન હર સાયલેન્ટ હાઇટ, સમજી ગયા, મસ્તકના ઉપર એક મૌન સ્તબ્ધ એવી ભૂમિકા છે. શી વોઝ અવેર, એમની ચેતના ત્યાં સ્થિર થયેલી છે મસ્તકના ઉપર. અને ઉપનિષદ કાળમાં કહેતા વિદેહી અવસ્થા, તમ આપણી ચેતના આપણા શરીરના અંદર, ભૌતિક શરીરના ક્ષેત્રમાં ન રહેતા એ શરીરની બહાર ઉર્ધ્વમાં મસ્તકની ઉપર જઈને અત્યતિષ્ઠ દશાંગુલમ, ઉપનિષદ છે કે 10 આંગળ ઉપર અધર અવકાશમાં જ્યારે ચેતના સ્થિર થાય છે એને કહેવાય છે વિદેહી અવસ્થા. એના દેહમાં જ ચેતના નથી, દેહની ઉપર ચેતના બહાર નીકળી ગયેલી ચેતના છે, વિદેહી અવસ્થા. જનક રાજાની હતી જે પ્રમાણે આ પ્રકારની અવસ્થા સાવિત્રીને પ્રાપ્ત થવાની શરૂઆત થાય છે. અપોન અર સાયલેન્ટ હાઈટ શી વોઝ અવેર ઓફ એ કામ પ્રેઝેન્સ, એક હાજરી, જગન્માતાની હાજરી અનુભવે છે. થ્રોન અબાઉ હર બ્રોઝ, પોતાના મસ્તકના ભ્રુમધ્યના ઉપર, મસ્તકના ઉપર, બ્રહ્મધરંદ્રના ઉપર આ હાજરી અનુભવે છે. ઇટ યુઝડ ધ બોડી ફોર ઇટ્સ પેડેસ્ટલ, આ શરીરને એક આધાર તરીકે વાપરતી હતી, ઉર્ધ્વમાંથી સંચાલન કરતી હતી. કેવી રીતે ચેતનાનો વિકાસ થાય છે ધ્યાન રાખો. પહેલાં ફક્ત આંતરપ્રેરણાઓ મળવાનો તબક્કો આવ્યો સાવિત્રીનો, જે વખતે એના ઉર્ધ્વમાં કોણ પ્રેરણાઓ મોકલતું હતું એ સાવિત્રીને ખબર નહોતું. હવે એમને ખબર પડશે કે આંતરપ્રેરણાઓ તો ઉપર એક હાજરીરૂપ પ્રકાશ છે, એ હાજરીરૂપ પ્રકાશમાંથી કામ પ્રેઝન્સ, એક શાંત નીરવ એ પ્રકારનો પ્રકાશ છે, એમાંથી આંતરપ્રેરણાઓ મળતી હતી અને આ શરીરનો એક સાધન તરીકે, કરંટ તરીકે વાપરતી હતી. નેક્સ્ટ સ્ટેપ છે, ચેતનાના તબક્કા છે આ, એક એક વિકાસ પામતા વગેરે. આ પ્રમાણે સાવિત્રી આખા પ્રવાસ દોરમાં એના ચેતનાનો વિકાસ થાય છે. એ ક્ષણ આવી પહોંચે છે જ્યારે હવે સત્યવાનનો મિલાપ થવાનો હોય છે. બટ નાઉ ધ ડેસ્ટિન્ડ સ્પોટ એન્ડ અવર વેર નિયર, ધ ડેસ્ટિન્ડ સ્પોટ નક્કી કરેલો એ સ્થળ આવી પહોંચ્યું જ્યાં સત્યવાનનો મિલાપ થવાનો છે. એન્ડ અવર, એને સમય પણ આવી ગયો, સમય અને કાળ, સ્થળ અને કાળ બંને યોગ્ય આવી ગયા. અને એ ત્યાં જંગલના એક પગઢંડી ઉપરથી સાવિત્રી જઈ રહ્યા હતા, સામેથી સત્યવાન આવતો હોય છે. પેજ 391 આમાં ઉલ્લેખ છે. આગળ 393 સત્યવાન કેવો હતો એનું વર્ણન છે, કે સત્યવાન કોણ હતો. એ તો જંગલમાં ઉછરેલો એક એક ઇનોસન્ટ, જેને કહેવાય નિર્દોષ બાળક જેવો હતો, શાંત, સોલિટ્યુડમાં, એકાંતમાં સાધના કરનારો, ઇન સોલિટ્યુડ નિસર્ગની સૌંદર્ય જોઈને આનંદ પામનારો, એ સૌંદર્ય સાથે એક સંવાદમયતામાં રહેનારો એવો એક આત્મા હતો. એ ફોસ્ટર ચાઇલ્ડ ઓફ બ્યુટી એન્ડ સોલિટ્યુડ. હેયર ટુ ધ સેન્ચુરીઝ ઓફ ધ લોનલી વાઇઝ, લોનલી વાઇઝ, જંગલમાં એકાંતમાં સાધના કરનારા એવા મહાન યોગીઓનો એ વારસદાર હતો. એણે એ શક્તિઓ, એ સાધના પદ્ધતિ સ્વીકારેલી નિયમ પ્રકારે સાધના કરતી હતી. એ વેદ નોવર બ્રહ્મધ્યાની હતો પાછો, જે બ્રહ્મધ્યાનનું વર્ણન ઓફ ધ અનરિટન બુક્સ, વેદો, વેદો પહેલાં લખાયેલા નહોતા, અનરિટન બુક્સ, વેદોમાં જેનું વર્ણન છે બ્રહ્મતત્વનું, એનો નોર જાણકાર હતો, બ્રહ્મતત્વનો સાક્ષાત્કાર. પણ કયા બ્રહ્મતત્વનો? નિષ્ક્રિય બ્રહ્મતત્વનું પાસું, અક્ષર બ્રહ્મનો સાક્ષાત્કાર એને થયેલો. બ્રહ્મતત્વના બે પાસા છે, અક્ષર અને ક્ષર, સમજી ગયા શબ્દો તમે સાંભળો. ક્ષર એટલે ઉત્ક્રાંતિમાં પ્રવેશેલો એવું હોય છે અને એ વિકાસ પામતો હોય છે. અક્ષર છે ઉત્ક્રાંતિમાં પ્રવેશેલો હોતો નથી, એ નિરાકાર નિષ્ક્રિય એ પ્રકારનું સર્વવ્યાપી એક તત્વ હોય છે. આકાશની જેમ ફેલાયેલું, બધામાં પ્રવેશેલું, બધાની અંદર એમાંથી શક્તિ મળતી હોય છે, પણ પોતે નિષ્ક્રિય હોય છે, સાક્ષી ભાવ તરીકે રહેતો હોય છે. આ પ્રકારના બ્રહ્મતત્વનો સાક્ષાત્કાર થયેલો છે અને એ વખતે એ પ્રકારનો સાક્ષાત્કાર કર્યા પછી પરસ્યુઈંગ ધ મિસ્ટિક સ્ક્રિપ્ટ, જ્યાં જ્યાં ઉપનિષદોમાં અમુક વાક્યો એવા હોય છે કે જે મિસ્ટિક હોય છે, ગૂઢ હોય છે, એમાં અમુક સાધનાની પ્રક્રિયા વર્ણવેલી હોય છે, કે એ પ્રક્રિયા તમે સમજી શકો તો જ આગળ વધી શકો, નહીં તો એ શબ્દનો અર્થ, શબ્દનો સ્ફોટ થતો નથી, શબ્દની આ પાછળનો જે ગૂઢ અર્થ છે, સાચું રહસ્ય છે, એ પ્રકટ થતું નથી. જ્યારે પ્રકટ થાય છે તે એને ગીતા કહે છે શબ્દ બ્રહ્માતિ વર્તતે, શબ્દ બ્રહ્મના પેલે પાર ચાલ્યો જાય છે, આપણે બ્રહ્મ 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 કહેતા હોય છે પણ અનુભવ નથી હોતો આપણને, આપણે શબ્દમાં જ અટવાયેલા હોય છે. પણ શબ્દ બ્રહ્મનો સાચો અર્થ શું એને જ્યારે અનુભવ આવે છે ત્યારે એમ કહેવાય શબ્દ બ્રહ્મની પણ પેલે પાર ચાલ્યો જાય છે. શબ્દ બ્રહ્માથી વર્તતે એ પ્રકારનો અનુભવ લીધેલી આ વ્યક્તિ છે. પરંતુ સત્યવાન સામે એક સમસ્યા છે, આ નિરાકાર નિષ્ક્રિય પ્રકાશમય એવો બ્રહ્મ તત્વનો મેં સાક્ષાત્કાર કર્યો પણ આ શરીર છે એ તો રૂઢિ પ્રમાણે જે પ્રમાણે છે એ પ્રમાણે ચાલ્યા કરે છે, દૂષિત છે, અશુદ્ધ છે, વિકારગ્રસ્ત છે. હું સાક્ષી ભાવે એક રહ્યો છું એમાં, આ શરીરનું શું મને મુક્તિ મળી, આ શરીરનું શું, શું આમ નામ ફેંકી દેવાનું છે, શું પ્રભુએ નિરર્થક નિર્માણ કર્યું છે કોઈ કારણ વગર, એવું તો હોઈ શકે નહીં. દેર મઝ બી સમ રીઝન વિચ આઈ ડોન્ટ નો, એવું કંઈ હોવું જોઈએ કે જે આ શરીર પણ સાર્થક થાય, શરીર પણ બ્રહ્મનો એક અંશ બની રહેવો જોઈએ, એવી કોઈ વિદ્યા હોવી જોઈએ, એવી કંઈ સાધના પ્રક્રિયા હોવી જોઈએ જે મને ખબર નથી, ખબર નથી, ખબર નથી. આ સત્યવાનની સમસ્યા છે. અને જ્યારે સત્યવાન સાવિત્રીને જોઈ છે ત્યારે સાવિત્રીને જોતા તેના મનમાં ભાવ શું નિર્માણ થાય છે, આઈ શેલ ફીલ ધ વર્લ્ડ મધર ઇન ધાય ગોલ્ડન લિમ્સ. સાવિત્રીને જોઈ છે, નામ પણ ખબર નથી, પણ સાવિત્રીને જોતા વખત એના મનમાં ભાવ નિર્માણ થાય છે વર્લ્ડ મધર, જગન્માતાના ભાવ નિર્માણ થાય છે. ઓહો, જાણે પ્રત્યક્ષ જગન્માતા ધીમા પગલે સામેથી આવી રહ્યા છે. એન્ડ હિયર હર વિઝડમ, જગન્માતાનું એ જ્ઞાન, દિવ્ય ધ્યાન, ઇન ધાય સેક્રેટ વોઇસ, તારી દ્વારા મને કદાચ એ દિવ્ય ધ્યાન પ્રાપ્ત થશે એવી આશાનો સંચાર થતો હોય છે. અને કહે છે કે એને કારણે કદાચિત મારી સમસ્યા ઉકેલાઈ જશે. માય બોડી લાઈક માય સ્પિરિટ શેલ બી ફ્રી. જે પ્રમાણે મારે ચેતનાને મુક્તિ મળી, મોક્ષ મળ્યો, મુક્ત થઈ ગઈ, એ પ્રકારે મારા શરીરને પણ મોક્ષ પ્રાપ્તિ થવી જોઈએ. આ પૂર્ણયોગનું બીજ છે. પૂર્ણયોગમાં આપણે જે પૂર્ણતા માગીએ છીએ, પ્રભુનો સાક્ષાત્કાર માગીએ છીએ, એ ફક્ત ચેતનાની અંદર નહીં પરંતુ શરીરની અંદર પણ, શરીરમાં પણ પ્રભુનો અનુભવ થવો જોઈએ, ચેતનાની અંદર પણ થવો જોઈએ, પ્રકૃતિએ પણ પ્રભુનો સાક્ષાત્કાર કરવાનો છે, અને પુરુષ તત્વ આત્મતત્વે પણ પ્રભુનો સાક્ષાત્કાર છે. આ બંને સાક્ષાત્કારો જ્યારે સંવાદમય રીતે ગોઠવાઈ જાય છે એને આપણે કહે છે સિન્થેસિસ ઓફ યોગ, દેટ ઇઝ પૂર્ણ યોગ. આ પૂર્ણ યોગ છે જે શ્રી અરવિંદ કહેવા માગે છે. તો આ રીતે અભિપ્સા સેવે છે સત્યવાન. સાવિત્રી પર શું પરિણામ થાય છે જુઓ. આઈ હેવ સીન ગોડ સ્માઇલ એટ મી ઇન સત્યવાન. સત્યવાન સામેથી આવતા વખતે એમની દ્વારા પ્રભુ હસી રહ્યા છે એવું લાગ્યું, ધ્યાન રાખો, પ્રભુ હસી રહ્યા છે. સાવિત્રીને સત્યવાનમાં, આ સત્યવાનને સાવિત્રીમાં જગદંબાના દર્શન થાય છે અને સાવિત્રીને સત્યવાનમાં પરમપ્રભુના દર્શન થાય છે. આઈ હેવ સીન ધ ઇટર્નલ ઇન હ્યુમન ફેસ. એ જે સનાતન તત્વ છે, પરબ્રહ્મ તત્વ છે, એની ઝાંખી મને સત્યવાનમાં થઈ. જુઓ, આ ખરેખર આપણે આજની ભાષામાં કહ્યું તો લવ એટ ફર્સ્ટ સાઈટ, પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થઈ ગયો છે. પણ આ પ્રેમની ગુણવત્તા કઈ છે? આ પ્રેમમાં છે સાવિત્રી ને લાગે છે કે મારામાં જે પ્રેમ નિર્માણ થયો છે એ પ્રભુ તરફથી મને મળે છે. આગળ યમરાજાની આ જ વાત કરે છે કે મને જે પ્રેમ મળ્યો છે એ પ્રભુ તરફથી મળ્યો છે, એ શરીરનું આકર્ષણ નથી. અને સત્યવાનને જે પ્રેમ મળે છે એ તો મા જગદંબા તરફથી પ્રેમ મળેલો છે. પ્રભુએ આ બંનેને પ્રેમ આપેલ છે અને પ્રેમથી જોડાયેલા છે, કારણ આ બંનેને સંયુક્ત રીતે પ્રભુનું એક અવતારી કાર્ય કરવું છે. બોથ આર ધ પાર્ટનર્સ. પ્રભુનું કાર્ય કરવામાં પણ પાર્ટનર છે અને આમ પણ જીવનમાં પણ એ પાર્ટનર છે. એ રીતે બંને જીવે છે. સાવિત્રીને ખાતરી થઈ જાય છે મારો જીવન સંગાથી આ જ છે. પ્રવાસ ટૂંકાવે છે, ઘેરે આવવા નીકળી પડે છે. એના પહેલાં જ નારદ અશ્વપતિ અને રાજમાતાને આવીને મળે છે, વાતો કરતા હોય છે. નારદને ખબર હોય છે બધું. નારદનું કાર્ય એવું છે કે પ્રભુના કાર્ય માટેની ભૂમિકા તૈયાર કરવાની. પહેલાં જેવું હોય ને, મંત્રી જતા હોતા પહેલાં એના સેક્રેટરી આવીને બધું વ્યવસ્થા ગોઠવી જાય, ચેક કરી જાય, એ પ્રકારની કદાચ નારદ મુનિ કરતા હશે કે પહેલાં પૂરું ભૂમિકા રચી નાખે, જે એટલે પ્રભુનું કાર્ય વ્યવસ્થિત થાય એવું કંઈ કાર્ય કરતા હશે. વાતો કરતા હોય છે, ત્યાં સાવિત્રી આવે છે અને કહે છે, ઓહો આ કોણ છે? અશ્વપતિ કહે છે, મારી દીકરી છે, સાવિત્રી છે. ઓળખી લે છે, પેલા ઓળખતા જ હતા, એટલે આ તો અજાણ બનવાનો પ્રયત્ન કરતા હતા નારદ. અને સાવિત્રી આવીને પગે પડે છે અશ્વપતિને, રાજમાતાને, નારદને વંદન કરે છે અને કહે છે, અશ્વપતિને પપ્પાને કહે છે, પપ્પા મેં મારો જીવન સાથી શોધી કાઢ્યો છે. કોણ છે? કે શાલ દેશનો રાજભ્રષ્ટ રાજા દ્યુમત્સેન એમનો પુત્ર સત્યવાન, એને મેં પસંદ કર્યો છે. અને એ સાંભળતા વેદ નારદના ચહેરામાં ફેરફાર થાય છે, અશ્વપતિનું ધ્યાન જાય છે અને અશ્વપતિ જોય છે કે વોટ ઇઝ ઇટ, કંઈક એવું છે, પૂછે છે અને પછી કહે છે કે બધું સારું છે. સત્યવાન જેવો સારો માણસ, સારો પતિ સાવિત્રીને મળવું શક્ય નથી દુનિયામાં. પરંતુ બરાબર લગ્ન પછી એક વર્ષે એનું મૃત્યુ થવાનું છે. રાજમાતા જે તો સામાન્ય સ્ત્રી છે, મા જ્યારે સાંભળે કે પોતાની દીકરી વિધવા થવાની છે ને, કેટલો આઘાત લાગતો હશે. આ તો લગ્ન પહેલાંની વાત છે, હજી કંઈ વાત જ નથી, પણ એના પહેલાં કહેવામાં આવે છે. અને રાજમાતા એકદમ ઉશ્કેરાઈ જાય છે અને નારદને કહે છે, જે ડાય ગોડ હું મેડ ધીસ ક્રુએલ લો, આ તારા પ્રભુ, તું જેને નારાયણ 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 કહેતો ફરે છે, આવા પ્રભુ છે તારા? કે મારી એક કોમળ દીકરીનું આવું દુર્ભાગ્ય લખે છે, આ કારણ છે? ઓર સમ ડિઝાસ્ટર પાવર હેઝ માર્ડ હિઝ વર્ક, કે કોઈ ડિઝાસ્ટર વિનાશક શક્તિએ એનું પ્લાનિંગ બધું બગાડી નાખ્યું છે? કોમ્પ્યુટરના જેમ ઘણી વખત આવી જાય ને, આખો પ્રોગ્રામ લખાઈ જાય, એને ભાઈ ઇન્ફેક્શન થઈ ગયું છે અને યુ કેન નોટ રિપેર ઇટ, પ્રોગ્રામિંગ સુધારી શકતી નથી. એન્ડ હી સ્ટેન્ડ્સ હેલ્પલેસ, અને ભગવાન જાણે હેલ્પલેસ થઈ ગયા છે, શું કરવું હવે? મેં તો પ્રોગ્રામિંગ બહુ સારું કર્યું, લોલાય બગાડી નાખ્યું, હું શું કરું એમ આવે? એન્ડ હી સ્ટેન્ડ્સ હેલ્પલેસ ટુ ડિફેન્ડ, સંરક્ષણ આપે છે પોતાના પ્રોગ્રામિંગને, પોતાના આયોજનને, એવું કરી શકતો નથી ઓર સેવ, એને બચાવી પણ શકતો નથી. આવા કેવા તમારા દેવ? બહુ આ પૂછે છે. નારદ સમજે છે અને આ આ પ્રકારની તીવ્ર પ્રતિક્રિયા મા પાસેથી, માના હૃદયમાંથી નીકળવી સહજ છે, સમજે છે. નારદ કહે છે, શાંત થાઓ, શાંત થાઓ, હું તમને સમજાવું છું શું છે. એ કહે છે, હે રાજમાતા, ચેતનાના વિકાસ માટે દુઃખરૂપી ટાંકણા જ પ્રભુ વાપરતા હોય છે. અને આ મોટું ટાંકણું છે જે સાવિત્રીને ઘડવામાં ઉપયોગ થશે અને એનું જે અવતારી કાર્ય છે એના માટે આ પ્રસંગ જરૂરી છે. એનું જે અવતારી કાર્ય છે એના માટે આ પ્રસંગ જરૂરી છે, એના માટે કરેલો છે કે માનવતાનો જે ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે એના માટે આ બધા દુઃખો જરૂરી છે. આ સામાન્ય માણસની વાત છે. અને આ અવતારો માટે તો હવે અવતાર જેને માનવોનું દુઃખ જ મટાડી દેવું છે, એને ઉપાય યોજના કરવી છે, એને તો માનવોના દુઃખ સહન કરવા જ પડશે ને, તો એનો ઉપયોગ શું? એ કેવી રીતે સમજશે કે આવા પ્રકારના દુઃખો હોય છે ને આનું આનું નિરાકરણ શું? એને અનુભવ પ્રત્યક્ષ લેવો પડશે. એના માટે આ બધી વ્યવસ્થા ચાલી રહી છે. આ એક છે કે એને વધારે દુઃખો પડે છે જેથી તીવ્રતાથી અનુભવે અને એનું સોલ્યુશન કાઢી શકે. ગૌતમ બુદ્ધ જેમ નીકળ્યા તો એને બે ત્રણ પ્રસંગો એવા દેખાયા કે માનવી દુઃખની તીવ્રતા સમજાઈ. રોગી વૃદ્ધ માણસ દેખાયો, મરેલું શબ દેખાયું અને તીવ્રતા નિર્માણ થઈ. એમાંથી ગૌતમ બુદ્ધને માર્ગ ચડ્યો, માનવતા માટે શોધી કાઢ્યો અમને. હા, થાય જ છે આ તો. એમ સાવિત્રી માટે પણ આ પ્રસંગ માત્ર છે. આ જ એક વસ્તુ નથી, હજી બીજી બે વસ્તુ એવી છે કે જે આવા અવતારી પુરુષને વધારે તકલીફ આપે છે. કોણ? હી મીટ્સ એન એન્શિયન્ટ એડવર્સરી ફોર્સ, વિરોધી શક્તિઓ, અદિવ્ય શક્તિઓ, આસુરી શક્તિઓ એના પર હુમલા કરવા લાગે છે. જેમ માતાજી પર અને શ્રી અરવિંદ પર હુમલા થતા હતા એ રીતે આસુરી શક્તિઓ પણ હુમલા કરે છે. એમની ઈચ્છા નથી કે પ્રભુનું કાર્ય પૂર્ણ થાય એના માટે. ત્રીજું કારણ, અરે કે જે જગતને બચાવવા માટે એ નીકળ્યો છે એ જગત જ એનો વિરોધી થઈ જાય છે, એ જ એની ટીકા કરે છે. ધ વર્લ્ડ ઇટસેલ્ફ બીકમ્સ હિઝ એડવર્સરી. જે જગતને બચાવવા માટે પ્રયત્ન કરતો હોય છે જગત જ એને વિરોધી થઈ જાય છે. એક બાજુ પ્રભુનું આયોજન છે કે દુઃખો ભોગવીને સમજીને એમાંથી નિરાકરણ કરવું જોઈએ, એના માટે દુઃખો છે. બીજી બાજુ એ દુઃખમાં વધારો કરે છે, અદિવ્ય શક્તિઓ, આસુરી શક્તિઓ વધ કરે છે. અને ત્રીજું કે જેમને બચાવવા માંગે છે એ પણ વિરોધી થઈ જાય છે. ત્રણેય તરફના સંઘર્ષ એને સહન કરવા પડે છે, ત્યારે જ અવતારી કાર્ય થઈ શકે છે. તે માટે તમે શાંત થાઓ. અશ્વપતિ રાજમાતાને સમજાવે છે, ચિંતા કરતી નહીં, આપણી દીકરી તો અવતારી છે, મા જગદંબા છે, કંઈક સોલ્યુશન કાઢશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. પણ જવા દે. નક્કી થાય છે, સાવિત્રી લગ્ન કરે છે, આશ્રમમાં આવે છે, પણ સાવિત્રીના મનમાં એક દુઃખ હોય છે. મનમાં વિચાર ઉભરાતો છે કાયમ, એક વર્ષ પૂરું થવા આવશે ત્યારે મારે શું કરવું, મારે શું કરવું. ઉપાય ખબર નથી એમને, કેવી રીતે પોતાના પતિના મૃત્યુનું નિવારણ કરવું એનો કોઈ ઉપાય જડ્યો નથી. હજી શું કરવું મનમાં ઘોળાતું હોય છે. અને એ વખતે એમને ઉર્ધ્વમાંથી એક આંતરપ્રેરણામાંથી પરમ પ્રભુનો અવાજ સંભળાય છે. પેજ 477. ધ વોઇસ રિપ્લાઈડ, રિમેમ્બર વાય ધઉ કેમ્સ્ટ. યાદ કર તું શા માટે આવી છે. આમ દુઃખમાં તું એકદમ ઉદાસ થઈ જશે, માથું પકડીને બેસી જશે, રોઈ રોઈને આ અશ્રુ સુકાઈ જશે અને હેલ્પલેસ થઈને જોતી રહેશે. આનો કોઈ અર્થ નથી. રિમેમ્બર, યાદ કર તું શેના માટે આવી છે, શા માટે તે જન્મ લીધો છે. રિમેમ્બર વાય ધઉ કેમ્સ્ટ, ફાઇન્ડ આઉટ ધાય સોલ. તારા વ્યક્તિગત આત્માને, ચેતનાને, ચૈત્ય પુરુષને શોધી કાઢ. રિકવર ધાય હિડ સેલ્ફ, તારામાં રહેલ જે વિશ્વ આત્મા સેલ્ફ છે એને પણ શોધી કાઢતું. વ્યક્તિગત આત્માને પ્રથમ રૂપાંતર, વૈશ્વિક આત્માને શોધી કાઢવું દ્વિતીય રૂપાંતર. બંને રૂપાંતર તો સિદ્ધ કરી લે તો જ ધેન મોર્ટલ નેચર ચેન ટુ ધ ડિવાઇન. ત્યારે જ ત્રીજું રૂપાંતરની શરૂઆત થશે, ત્યારે જ મોર્ટલ નેચર ચેન ટુ ધ ડિવાઇન. તો જ આ મર્ત્ય શરીર છે એ દિવ્ય થશે અને મૃત્યુને તમે મૃત્યુમાંથી બચાવી શકીશ. હિઝ વાસ્ટ ટ્રુથ વેક વિધિન એન્ડ નો એન્ડ સી. હિઝ વાસ્ટ ટ્રુથ, એ પરમ પ્રભુનું વિશાળ સત્ય, કે જે સત્યમાં એવું એનું વિશેષ આયોજન છે, વિશાળ આયોજન છે કે જેમાં દુઃખને પણ સ્થાન છે, બધાને સ્થાન છે, મૃત્યુને પણ સ્થાન છે. પણ એનો કંઈક અમુક દિવ્ય હેતુ હોય છે. એ દિવ્ય હેતુને તું સમજીશ તો જ તને સમજાશે કે આ બધું શું છે. અને શ્રી અરવિંદે કીધું છે, આજે મૃત્યુ અટળ છે. સાવિત્રીમાં શબ્દો વાપરે છે. જ્યારે સત્યવાન સૂક્ષ્મદેહમાંથી બહાર નીકળે છે, આગળ ચાલે છે, પાછળ યમરાજા અને તે પછી સાવિત્રી લાગે છે, તો એમાં એક વાક્ય છે, શી ફોલોડ ધ ઇટર્નલ ડેથ. ઇટર્નલ શબ્દ ખાસ વાપરે છે, કારણ આજનો તબક્કો એવો છે કે આ મૃત્યુ અટળ જ લાગે છે આપણને, આજનો તબક્કો છે. પણ ઉત્ક્રાંતિ જેમ આગળ વધશે તેમ આ અટળતા નહીં રહે. મૃત્યુ આ તબક્કાનું લક્ષણ છે. હાલમાં જે ઉત્ક્રાંતિનો તબક્કો શરૂ થયો છે એનું લક્ષણ છે, ભવિષ્યનું નહીં. જેમ દેડકો હોય છે એ જ્યારે વિકાસ પામતો હોય છે તો એક તબક્કામાં એને લાંબી પૂંછડી હોય છે, બહુ લાંબી પૂંછડી હોય છે. પણ જ્યારે પૂરો વિકાસ થાય છે ત્યારે પૂંછડી ગળી પડે છે. એવું છે આ. જેમ જેમ તબક્કો વિકાસ પામતો હશે ત્યારે અમુક વસ્તુની જરૂર ન હોતી, ઇટ ઇઝ ડ્રોપ્ડ, એ નીકળી જતી હોય છે. તો એવી રીતે મૃત્યુ આ કાયમી ચિહ્ન માનવી જીવનનું નથી, પણ આ તબક્કા માટે એ જરૂરી છે. કારણ આપણે જેમ હોય છે કે એક બોલપેન વાપરી આપણે થાકી જતા, આપણે યુઝ એન્ડ થ્રો કરીએ છીએ, આપણે બોલપેન પૂરી થઈ જાય એટલે થ્રો ઇટ, લેટ અસ હેવ નેક્સ્ટ. એમાં આપણા ચેતનાને વિકાસ માટે જે બોલપેનનો ઉપયોગ કરી રહ્યા છે આ શરીર રૂપી બોલપેનનો, એની રિફિલ પૂરી થઈ જાય છે એટલે વી થ્રો ઇટ, નવી બોલપેન લઈએ છીએ અને લખવાની શરૂઆત કરીએ છીએ. આવો પ્રકાર છે આ. તો એ સમજી લો તમે, અને આ સમજે છે, સાવિત્રીને સમજાવે છે. એ વાસ્ટ ટ્રુથ વેક વિધિન એન્ડ નો એન્ડ સી, દેન શેલ દાવ હાર્બર માય ફોર્સ એન્ડ કોન્કર ડેથ. આ પ્રકારે તું તું સમજી લઈશ ત્યારે જ યુ વિલ હાર્બર, તું ઝીલી શકીશ માય પાવર, મારી શક્તિ તું ઝીલી શકે, માય ફોર્સ તું શક્તિ, મારી શક્તિ ઝીલી શકીશ એન્ડ કોન્કર ડેથ, અને તો જ તું મૃત્યુને જીતી શકીશ. તે માટે આ પ્રકાર સમય બગાડ નહીં, સાધનાની શરૂઆત કર. અને સાવિત્રી સાધનાની શરૂઆત કરતી હોય છે. આખી મોટી પ્રક્રિયા છે. હા, આવતીકાલે લેશું, કારણ લેશું પૂરું પૂરું પડશે, મારે અધૂરું મુકાય નહીં મારે, એટલે આમ રમીએ હજી. આમ તો 3-4 મિનિટ છે. આજે કંઈ જે કંઈ સમજે એમાં કોઈને પ્રશ્ન હોય તો કૃપા કરીને પૂછી જુઓ, હમણાં પૂછો અથવા પાછળથી જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે. જાણતો હોઈશ જરૂર કહીશ, અને નહીં જાણતો હોઈશ તો એ શોધી કાઢવા પ્રયત્ન જરૂર કરીશ. પ્લીઝ અહીંયા આવીને કહો ને, મને જરા મને પ્રોબ્લેમ છે સાંભળવાનો. કોઈ મને મોટેથી રિલે કરશો જરા, પ્લીઝ જરા.
સાવિત્રી મહાકાવ્ય જ્યારે શ્રી અરવિંદે લખ્યું એમાં રૂપક બધા બતાવ્યા છે, અશ્વપતિનું છે, સાવિત્રી, તમે અને માતા પિતા. તો એમાં અરવિંદનો પોતાનો રૂપક કોને ક્લોઝ મેચ થાય છે, અશ્વપતિને કે?
એટલે અરવિંદ ક્યાં આવ્યા એમાં? એમ
એક અરવિંદનું જે સાધના છે એ અશ્વપતિની સાધના છે કે?
ના, શ્રી અરવિંદે પોતાના અનુભવથી જે સાધના કરીને અનુભવ લીધા એ આ પાત્રો દ્વારા વ્યક્ત કરી છે. પાત્રોનું માધ્યમ વાપરેલું છે એમણે. સાધના પોતે કરી છે, અનુભવ પોતે લીધેલા છે. આ બધા અનુભવ ભલે ઋષિઓએ લીધેલા હશે, પરંતુ દુર્ભાગ્ય શું થયેલું કે વેદમાંનું આપણું જે જ્ઞાન છે એ વેદની પરંપરા આપણી ભાંગી પડી, અને એને કારણે વેદો ફક્ત એક સાઈડમાં રહી ગયા. આપણે એટલું જ જાણીએ છીએ કે માથે પોથી લઈને ફરવું, વાંચતા ગાજતા ફરવું અને સ્થાપન કરી દેવી, પણ એ પોથીમાં શું છે આપણને ખબર નથી. એવી સ્થિતિ આપણી થઈ ગઈ છે. વેદોની અંદર અમુક અનુભૂતિઓના રેફરન્સ સંદર્ભો છે, પણ એનો અર્થ એમ નથી કે એ સંદર્ભો છે તો શ્રી અરવિંદે કંઈક નવું કાર્ય કર્યું નથી, એવું નથી. જેમ કૃષ્ણનું છે, કૃષ્ણએ એમ વાત કરેલી છે કે હું જે તને કર્મયોગની વાત કરી રહ્યો છું આ મારી કંઈ નવી વાત નથી. સકાલે નેહ મહતા યોગો નષ્ટા પરંતપહા, આ કાળના અનંત પ્રવાહમાં આપણા જે પૂર્વજોએ જે સત્ય અને અનુભૂતિઓ લીધેલી એ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ, અને મેં સાધના કરીને પાછી હું તને સમજાવી. સમજી ગયા તમે? દર વખતે એવું થતું હોય છે કે અધ્યાત્મનો એક સમય આવે છે, જ્યારે સત્યયુગ આવે છે ત્યારે અધ્યાત્મ પ્રકટ થતું હોય છે, અને ધીમે ધીમે ત્રેતા દ્વાપર એમાં ઘસાતું ઘસાતું કલયુગમાં પાછો ઘસાઈ જાય છે, અને પાછો જ્યારે નવો સત્યયુગ આવે છે પાછું પ્રકટ થતું હોય. સમજી ગયા તમે? આ રીતે આ પ્રક્રિયા છે. જે પ્રક્રિયાનું જે આયોજન છે પ્રભુનું એ તો કાયમી સ્વરૂપનું છે, એમાં ના નથી. પરંતુ શ્રી અરવિંદે આ જે પોતાની અનુભૂતિઓ દ્વારા એમને, અર્થાત શ્રી કૃષ્ણનું માર્ગદર્શન હતું, જેલમાં હતા ત્યારે પણ માર્ગદર્શન મળતું હતું, ગીતાના પ્રમાણે એમણે સાધના કરી, પોંડિચેરી આવ્યા ત્યારથી પણ સપ્ત ચતુષ્ટયની સાધના એ લોકો ઓટો રાઇટિંગમાંથી મેળવતા હતા, અને એ પ્રકારે સાધના કરતા હતા. અને તમારે બધું ડિટેલમાં વાંચવું હોય તો રેકોર્ડ્સ ઓન યોગ બે વોલ્યુમ છે મોટા મોટા, એ ખાસ વાંચજો હું કહું છું. રેકોર્ડ્સ ઓન વોલ્યુમમાં શ્રી અરવિંદે ડે ટુ ડે પોતાની ડાયરી લખી છે, અને એ ડાયરીમાં બીજું કંઈ લખ્યું નથી, પોતાની શું અનુભૂતિ આવ્યા અને એમાંથી પોતે શું સમજ્યા એ લખતા. એ પ્રમાણે એમને વિકાસ કર્યો છે, પોતાની રીતે વિકાસ કર્યો છે. ગુજરાતીમાં મને ખબર નથી, પણ અમે રાજકોટ કેન્દ્રમાંથી એક પુસ્તિકા પબ્લિશ કરી છે નાનકડી, યોગ યાત્રા કરીને, એમાં અમે સારાંશ આપ્યો છે. નાનકડી પુસ્તિકા છે એટલે લગભગ 40-45 પેજની હશે યોગ યાત્રા. ન હોય તો તમે પ્રમોદભાઈને કહેજો, એ મંગાવી દેશે, પણ એ વાંચી જશો ખાસ, એટલે તમને કલ્પના આવશે શું વાત છે. હા પ્લીઝ. એટલે શ્રી અરવિંદ એમ કે છે, ઇટ ઇઝ નોટ એ બ્રેન્ડ ન્યૂ શબ્દ વાપરે છે, પરંતુ કાળના પ્રવાહમાં નષ્ટ થયેલી વસ્તુ છે. જે મેં જાતિ અનુભવી, માતાજીએ પણ કોષોની સાધનાના ઉલ્લેખો વેદકાળમાં છે, નથી હોય ને, રેફરન્સીસ છે, પણ બધી લુપ્ત થઈ ગયેલી છે. આપણને ખબર નહોતું કઈ કે આવું કઈ છે, પણ એ પરિવાર પોતે પોતાની રીતે સાધના કરી નવેસરથી શોધી કાઢવું હોય, ઇઝ એ રીડિસ્કવરી. પરિવાર શોધી કાઢેલું છે અને પોતે આપેલું છે, એ મહત્વનું છે. અવતારી પુરુષ હોય છે એ આવી લુપ્ત થયેલા વિદ્યાઓ જ પ્રકટ કરવા આવતા હોય છે, જે ભૂતકાળમાં પ્રકટ થયેલી હોય છે, નહીં એવું નહીં, પોતાનું નવું ઉમેરતા હોય છે. જેમ ચેતનાના તબક્કાનો વિકાસ થાય છે, એમ નવા નવા ફેક્ટર્સ એમાં ઉમેરતા જાય છે, એ થતો હોય છે. ના, એ તો આગળ ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે, તો આ રીતે આ થતું જ હોય છે. એટલે સાધના તો અનંત વર્ષોથી ચાલી રહી છે, ઘણા પ્રકારના અનુભવો લીધેલા હોય છે બધા, પણ એ બધા જ કંઈ લોકોને આપણને ખબર હોતા નથી, પણ આ દ્વારા આપણે જાણીએ છીએ. શ્રી અરવિંદની મહત્તા એ છે કે આધુનિક જીવન અને અધ્યાત્મ આનો યોગ્ય સમન્વય કેમ કરવાનો. આજે સામાન્ય કોઈ પણ સાધક હશે તેને કોન્ફ્લિક્ટ થાય છે, એક બાજુ સાધના કરો છો ત્યારે આધુનિક જીવન તમે જીવવી શકતા નથી, અને આધુનિક જીવન જીવવાનો પ્રયત્ન કરો છો તો સાધના છૂટી જાય છે. હા, ધીસ ઇઝ ધ કોન્ફ્લિક્ટ. એ રિકન્સાઇલ કેવી રીતે કરવાનું કે અમારા આધ્યાત્મિક જીવન પણ જીવવું છે અને ઉત્તમ ઉત્તમ ભૌતિક જીવન પણ જીવવું છે, આ બંનેને રિકન્સાઇલ કરવું, એ પૂર્ણ યોગ છે. શ્રી અરવિંદની વિશેષતા એ છે. અત્યારે કયા પ્રકારના યોગની જરૂર છે, અત્યારની ગરજ શું છે, એ માટે શ્રી અરવિંદે વાત કરેલી છે. અમુક વસ્તુ તદ્દન નોવેલ વસ્તુ છે, શ્રી અરવિંદે અમુક જે વસ્તુ કહેલી છે તદ્દન નવી છે, એના સંદર્ભો વેદોમાં પણ મને મળ્યા નથી. હું તો કહું છું, મેં અભ્યાસ કર્યો છે, મને મળ્યા નથી, એટલે હું કહું છું નવી લાગે છે, મળશે તો જોઈશું, પણ તદ્દન નવી લાગે છે એમને અમુક વસ્તુ. તો આ રીતે આપણે શ્રી અરવિંદની મહત્તા એ છે, આપણને પરિવાર એક સારો વારસો આપી રહ્યા છે, વારસો આપી રહ્યા છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર અસ શ્રી અરવિંદ, અને એ એમની મહત્તા છે. શ્રી અરવિંદ સંદર્ભ આવે છે, માતાજી પોતાના બાળકો સાથે સંવાદમાં ઘણી વસ્તુ કહી ગયેલી છે, અને વિશેષતા હું તમને કહું તો તમને જો સંદર્ભ ખરેખર વાંચવા હોય, યુ બી વેરી ઇન્ટરેસ્ટેડ, તો માતૃવાણી 12-11 સાધનાની નોન પોથી, એમાં બધા સંદર્ભો છે, આ બધા ડિટેલમાં વાંચો તમે ખાસ પ્લીઝ. માતૃવાણી 12-11 અને રાજકોટ કેન્દ્ર એના ઉપરથી એક પુસ્તક પણ પબ્લિશ કરેલું છે આવી રીતે, સાધનાનું નૂતન દર્શન, જે નવી દૃષ્ટિ જે સાધનામાં આપી છે એ માતૃવાણી 12-11 જે એક્સપ્લેન કરી છે, વિશેષ રીતે કોષોની સાધના, એ માતાજીની અનુભૂતિઓનો અર્થ શું એ સમજાવવાનો આપણે ત્યાં પ્રયત્ન કરેલો છે, એ પૂછી છું તમને, તો તમને મળશે પ્લીઝ. વિરમીએ.